నమః సమైకారాయ స్వానుభూత్యాచ సాసతే తిస్వభావాయ భావాయ సర్వభావాంతరస్మి. భగవాన్ కుంకుండాచార్య జీవి ద్వారా రచిత ఆ సమయసార గ్రంథాధిరాజ్ విరాజమాన్ చే સમયસાર ગ્રંથાધિરાજની સંવર અધિકારમાં 181, 182 અને 183 ગાથા ઉપર આપણો સ્વાધ્યાય ચાલી રહ્યો છે. સંવર અધિકાર એની અંદર ભેદ વિજ્ઞાનનો અધિકાર એટલે કે આ આત્મા એ કેવા સ્વરૂપે છે અને કેવા સ્વરૂપે નથી, તો કે છે કે એ બંને ભાવો વચ્ચે અહીંયા આગળ ભેદ વિજ્ઞાન કરવામાં આવ્યું છે. જીવને મોક્ષ દશાની પ્રાપ્તિ કરવાની છે અને તેના જે કારણ છે સંવર અને નિદ્રા, તો કે છે કે એ જે સંવર અને નિદ્રા અને પરિણતિની અંદર સંવર કેવી રીતે પ્રગટ થાય તેની આ ગાથાઓમાં વિધિ બતાવવામાં આવી છે. આત્માને માત્ર જાણી લેવો અલગ વાત છે અને આત્માને પામવો અલગ વાત છે. સર્વસંગ જ્ઞાનમાં જાણી લઈએ છીએ, પરંતુ એ કેવા સ્વરૂપે છે જ્યાં સુધી તેના ખરા સ્વરૂપથી જાણવામાં નથી આવતો, તો કે છે કે તે પમાતો નથી, એટલે જેવો છે તેવો પમાતો નથી. માટે આની અંદર વિશેષ રૂપથી ભેદ વિજ્ઞાન અહીં આગળ કરવાની વિધિ બતાવી છે. એમાં કહ્યું કે આ જે ઉપયોગ છે, એટલે છે કે ઉપયોગમાં ઉપયોગ છે, એટલે કે પોતાની જે આ નિર્મલ પર્યાય જે પ્રગટ થાય છે, આત્માને અવલંબનારી જે નિર્મલ પર્યાય પ્રગટ થાય છે તેની અંદર પોતાનો આત્મા રહેલો છે. તો કે છે કે એ નિર્મલ પર્યાયમાં આત્મા રહેલો છે એમ કહીને એમ કહેવા માંગે છે કે જે પોતાની અવસ્થાની અંદર આ જે રાગ દ્વેષ મોહના જે પરિણામ થાય છે, તો કે છે કે તેની અંદર તારો આત્મા રહેલો નથી. અહીંયા આગળ દેહ છે, તો કે છે કે દેહમાં પણ તારો આત્મા રહેલો નથી. આત્માના પ્રદેશે કર્મરજ છે, તો કે છે કે તેની અંદર પણ તારો આત્મા રહેલો નથી. કેમ નથી? કારણ કે જેની જે ચીજ હોય એની અંદર પોતાની ચીજ જોવામાં આવે. આત્માને અનુભવ કરનારી જે પર્યાય જે છે તે આત્માની ચીજ છે, આત્માની વસ્તુ છે, તો એની અંદર આત્માના દર્શન થાય. જે આત્માની ચીજ જ નથી, જે ઉપાધિ ભાવરૂપે જોવામાં આવે છે, તો કે તેની અંદર આત્માના દર્શન થતા નથી, આત્માનો અનુભવ થતો નથી. તો કે છે કે એ વાત આની અંદર સાદી રીતે બતાવવામાં આવી છે. પરંતુ એની અંદર જે તીખાશ ઉમેરી, કોઈ આપણને તીખી વસ્તુ ભાવે ને, તો તીખી વસ્તુ ભાવે તો એની અંદર આપણે શું કરીએ? કાલે ઓલા તમે બનાવ્યા હતા, શું બનાવ્યા હતા? ઓલા આપણે ઉત્તપ્પા, બરાબર કે નહીં? તો ઉત્તપ્પા તો બનાવ્યા, પણ એને ટેસ્ટ માટે શું કર્યું તમે? કે ટેસ્ટ માટે તમે ઉપરથી શું ભભરાવ્યું? એટલે કે તમે ઉપરથી મરચા ભભરાવ્યા, તો મરચાથી શું થઈ ગયો? ઉત્તપ્પાનો ટેસ્ટ કેવો થઈ ગયો? એટલે કે એકદમ વ્યવસ્થિત થઈ ગયો, ભાવે એવો થઈ ગયો. એમ અહીંયા આગળ કે છે કે આ જે ગાથાર્થ છે કુમકુંદાચાર્ય દેવની છે એ તમારા ઉપર ઉત્તપ્પાના સ્થાને છે, પણ એની અંદર ટેસ્ટ કોણે ભભરાવ્યો? અમૃતચંદ્ર આચાર્ય દેવે એની આત્મખ્યાતિ ટીકાના માધ્યમથી એને એક ટેસ્ટ આપ્યો. પોઈન્ટ પકડાય છે? હવે એની ટીકા શબ્દ યાદ રાખજો, કારણ કે આની અંદર ખુમારી વાળી વાતો આવવા વાળી છે, એટલા માટે ટીકા શબ્દનો અહીંયા આગળ આપણે પ્રયોગ કર્યો છે. હવે જો આપણે ટીકા જે ચાલુ કરીએ, હવે અહીંયા આ ગાથાની અંદર રાગથી ભેદ વિજ્ઞાન કરવા માટે એક એક શબ્દ થોડો ધ્યાન આપજો, કે હું પણ ટોલી ટોલીને બોલું છું. આ ગાથાની અંદર એમ શબ્દ પ્રયોગ કર્યો એટલે એનો અર્થ એ થઈ ગયો કે બીજી જગ્યાએ બીજી વાત પણ હોય અપેક્ષાકૃત, અહીંયા આગળ આ ગાથામાં આ કેવું છે એમ, બરોબર? તો કે છે કે અહીં આ ગાથાની અંદર હવે અહીંયા આગળ આ સમજો કે આ આત્મા અને આ ક્રોધાદી ભાવ, એમાં ત્રણે લઈ લેવા, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, ન કર્મ, એમાં આપણે સૌથી પહેલા રાગની વાત કરીશું. તો કે છે કે એ બંને ચીજ જુદી છે,
બરોબર ને, અને ઉપયોગમાં ઉપયોગ છે એટલે જ્ઞાન પર્યાયમાં, નિર્મલ પર્યાયમાં આત્મા, એ બધી નિર્મલ પર્યાયમાં આત્મા છે. તો બંનેની જુદાઈ છે ને આ ટીકાની અંદર બતાવી છે, કેવી રીતે બતાવી છે તે વાત આપણે વાંચીએ છીએ. હવે જુઓ, ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી, અર્થાત એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ સંબંધી નથી, કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી તેને એક સત્તાની અનુપપત્તિ છે. એટલે કે તે બંનેની સત્તા જુદી જુદી છે, એક વસ્તુની બીજી વસ્તુ નથી. હેતુ શું આપ્યો? કારણ કે બંનેના શું જુદા જુદા છે?
પ્રદેશો
જુદા જુદા છે. તેથી અહીંયા આગળ એટલે કે બંનેની સત્તા કેવી છે, એટલે કે બંનેની સત્તા જુદી જુદી છે. એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહીં હોવાથી એકની સાથે બીજાને આધાર આધે સંબંધ પણ
નથી.
બરાબર. હવે જુઓ, અહીંયા શરૂઆત કરીએ ખરેખર એટલે ખરેખર. ખરેખર શબ્દ અમૃતચંદ્ર આચાર્ય દેવે મૂક્યો અને એમ કહીને દ્રઢતા પ્રદાન કરી કે એક વસ્તુની બીજી વસ્તુ નથી. અહીંયા આગળ એક વસ્તુમાં શું લેવું, તો કે અહીંયા આગળ એક વસ્તુમાં આત્મા લેવો. બરાબર. હવે અહીંયા જોયો, અહીંયા આગળ એક વસ્તુ આત્મા અને અહીંયા આગળ બીજી વસ્તુમાં શું લેવું, એટલે કે રાગ લેવો. ઠીક છે. હવે જુઓ, એક વસ્તુની બીજી વસ્તુ સાથે કાંઈ સંબંધ નથી, આત્માને અને રાગને એટલે જે કે કાંઈ સંબંધ નથી. એનું હેતુ આપ્યું, કાંઈ સંબંધ નથી એમ તમે કેમ કહો છો? તો અહીંયા એમ કહેવામાં આવ્યું કારણ કે બંનેના પ્રદેશ જુદા જુદા છે. આ વાત થોડી સમજવાની છે. આત્માના પ્રદેશ અને રાગના પ્રદેશ કેવા છે? જુદા જુદા છે. રાગ ક્યાં થાય છે?
આત્મામાં
થાય. રાગ ક્યાં થાય?
આત્મામાં જણાય છે.
નહીં, થાય છે ક્યાં?
આત્મામાં
થાય છે. અને અહીંયા શું કહેવા માંગે છે કે એક વસ્તુની બીજી વસ્તુ સાથે કાંઈ સંબંધ નથી. કેમ? કારણ કે આત્માના પ્રદેશ જુદા છે અને રાગના પ્રદેશ જુદા છે. આપ કઈ પકડાય છે? હવે જુઓ, શરીરના પ્રદેશ જુદા છે એ તો જ્ઞાનમાં બેસે છે અને ખ્યાલ પણ આવે છે. કર્મના પ્રદેશ જુદા છે તે જ્ઞાનમાં પણ બેસે છે, ખ્યાલમાં આવે છે, કારણ કે કર્મણ વર્ગણા અલગથી આવી છે. આ જે શરીરના પરમાણુ જે છે તે અલગથી આવે છે અને જુદા પડી જાય છે. કર્મ પણ આવે છે અને જુદા પડી જાય છે. પરંતુ કે છે કે એ બંનેના પ્રદેશ જુદા છે એ તો ખ્યાલમાં આવે છે, પરંતુ આ રાગના જે પ્રદેશ છે અંદરમાં જે આ પરિણામ ઉત્પન્ન થાય છે, જે વિકલ્પ ઉત્પન્ન થાય છે, તો કે છે કે તેના પ્રદેશ જુદા છે અને આત્માના પ્રદેશ જુદા છે. અહીંયા આગળ એમ કહેવા માંગે છે તો એમ કે મને આ બહુ સુંદર ભક્તિનો ભાવ આવ્યો. તો જીનેન્દ્ર ભગવાન એમ કહે છે કે તારા ભક્તિના પ્રદેશ કે જુદા છે અને કે છે કે આત્માના પ્રદેશ જુદા છે. આવું બેસે છે ખુબ આપણા જ્ઞાનમાં બેસે છે, આપણા જ્ઞાનમાં બેસે છે. આ સ્વાધ્યાય કરવાનો વિકલ્પ આવ્યો. હવે વિકલ્પ આવ્યો તો અહીંયા આગળ આ ગાથા એમ કહેવા માંગે છે કે સ્વાધ્યાય કરવાનો જે વિકલ્પ આવ્યો છે તેના પ્રદેશ જુદા છે અને આત્માના પ્રદેશ જુદા છે. કોઈ ગરીબ હોય, કોઈ ગરીબ ત્યાં આગળ સમજો કે ઘણી ઠંડી પડતી હોય તો ત્યાં આગળ એમપીમાં ને યુપીમાં બહુ ઠંડી પડે, તો એવા શેઠિયા હોય કે રાત્રે નીકળે ને પછી બધાને શું કરે, એટલે કે હા વેશ બદલીને આવે અને પછી અલગ અલગ રીતે ધાબળાઓ લાવે અને ટક ભરીને દાબડા લાવે ને રસ્તા પર ત્યાં આગળ તો બધા ઊંઘેલા હોય ને એ પ્રમાણેનું ત્યાં કલ્ચર છે થોડું એ ગરીબ હોય તો કે છે કે શું કરે, તો કે છે કે બધાને શું કરી નાખે, કે ધાબડા ઉડાવી દે. બરાબર કે નહીં? અહીંયા આગળ ભાવ કેવો તો કે છે કે શુભ ભાવ છે. પરંતુ અહીંયા આગળ એમ કે છે કે તારો શુભ ભાવ બરોબર, પરંતુ અહીંયા આગળ એમ કે છે કે એ શુભ ભાવના પ્રદેશ જુદા છે અને આત્માના પ્રદેશ જુદા છે. જે હવે સાંભળજો, જે ક્ષેત્રથી આ ભાવ ઉત્પન્ન થાય છે, જે ક્ષેત્રથી આ ભાવ ઉત્પન્ન થાય છે તો કે જે તે પ્રદેશ તે ક્ષેત્ર જ એના જુદા છે. કેવી રીતે સમજવું સમજજે જરા. વસ્તુ પદાર્થ પદાર્થ શેનો બનેલો હોય? જો ત્રણ શબ્દમાં કહીએ તો દ્રવ્ય ગુણ અને પર્યાયથી પદાર્થ બનેલો હોય,
બરાબર.
અને ચાર શબ્દમાં કહીએ તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ગૂંથાયેલો હોય. પેલા આની ફંડામેન્ટલ વ્યવસ્થા સમજીએ. કોઈ પણ એક પદાર્થ હોય, જગતની અંદર કોઈ પણ પદાર્થ લઈ લો, છય પદાર્થ લઈ લો, મતલબ છય દ્રવ્ય લઈ લો, તો કહે છે કે એ જે પદાર્થ જે છે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી ગૂંથાયેલો, એટલે શું કે એને કહેવાય સ્વચતુષ્ટય. ને શું કહેવાય? સ્વચતુષ્ટય કહેવામાં આવે. એની અંદર શું છે કે મૂળ વસ્તુ દ્રવ્ય પોતે છે, એક કોઈને કોઈ એનો પોતાનો એક એરિયા છે, એ દ્રવ્યનો પોતાનો એરિયા છે, તેને ક્ષેત્ર કહેવામાં આવે, તેનું જે પરિણામ જોવામાં આવે તેને કાળ જોવામાં આવે, બરાબર ને? અને એના લક્ષણ અથવા તો તેની ખૂબીઓ, એના ધર્મો, તેને શું કહેવામાં આવે? ભાવ કહેવામાં આવે. આમ ક્ષેત્ર, કાળ અને ભાવ આ ત્રણને જે ધારી રાખે છે, જે ધારણ કરી રાખે છે, તેને દ્રવ્ય કહેવામાં આવે છે. આ સામાન્યપણે સ્વચતુષ્ટય પદાર્થ છે. જગતની અંદર કોઈ પણ પદાર્થ હોય ત્યાં પોતાના ભાવોમાં, એટલે કે ક્ષેત્ર, કાળ અને ભાવ, તો કહે છે કે આ બધાને ધારણ કરીને બેસ્યો છે. તમે કોઈ પણ વસ્તુ લઈ લો, કેરી હોય તો કેરીનું પણ પોતાનું એક ક્ષેત્ર હોય, બરાબર ને? પોતાનું પરિણમન તેનું કાળ છે, અને એનામાં મીઠાશ વગેરે શું છે? તો કે તેનામાં મીઠાશ વગેરે ભાવ છે. આમ જગતની અંદર આવા કોઈ પણ પદાર્થ આવી રીતે રહેલો છે. એવી રીતે આપણે આત્માની વાત કરીએ તો કહે છે કે આત્મા પણ એક દ્રવ્ય છે. જ્ઞાનની અંદર પકડતા જઈએ આપણે, આત્મા એક દ્રવ્ય છે, પછી આત્મા અસંખ્યાત પ્રદેશોમાં રહેલો છે, તે તેનું ક્ષેત્ર છે, પછી તેનું જે પ્રત્યેક સમયે પરિણમન થાય છે તે તેનો કાળ છે, અને એનામાં જ્ઞાન દર્શન વગેરે શું છે? તે તેના ભાવ છે. આવી રીતે આત્માની જે બોડી છે, આત્માનું જે સ્ટ્રક્ચર છે, તે શેનાથી બનેલું છે? આ સ્વચતુષ્ટયથી બનેલું છે. આટલું ક્લિયર? હવે અહીંયા આગળ કહે છે કે આત્માના પ્રદેશો ક્યાં છે, કે જ્યાં આત્મા છે ત્યાં. આ પણ પકડજો, આત્માના પ્રદેશો ક્યાં, આત્મા દ્રવ્ય ક્યાં, કે જ્યાં તેનું ક્ષેત્ર છે ત્યાં, બરાબર કે નહીં? પોઈન્ટ પકડાય છે કેવાનો મતલબ? તો આ પ્રમાણે તો કહે છે કે આ આત્મદ્રવ્યની વાત આવી, એનું ક્ષેત્ર એની ક્યાં છે. હવે આચાર્ય દેવ બીજી વાત કરે છે કે અહીંયા એક બીજી વસ્તુ મૂકી દો, અને અહીંયા આગળ આચાર્ય દેવ કહે છે કે ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ નથી. આ વસ્તુ જુદી છે અને આ વસ્તુ જુદી છે, અને હેતુ શું આપે છે? કારણ કે બંનેના પ્રદેશ કેવા છે? આત્માના પ્રદેશ જુદા છે અને આના પ્રદેશ જુદા છે. હવે રાગને મૂકો, રાગને અહીંયા મૂકશો કે અહીંયા મૂકશો? અહીંયા એ તો બતાવી એટલે અહીંયા મૂકીએ છીએ. પોતાના જ્ઞાનની અંદર પકડીએ કે અહીંયા આગળ જો પ્રદેશ જુદા છે તો અહીંયા આગળ એનો અર્થ એ થઈ ગયો, એનો અર્થ એ થઈ ગયો કે અહીંયા આગળ આત્મા છે, સાંભળજો, બરાબર ને? અને અહીંયા આગળ રાગ છે, એવું છે? પણ પકડાય છે? જો તમે એમ કહો છો, કારણ કે બંનેના પ્રદેશ જુદા જુદા છે, એનો અર્થ એ થઈ ગયો, બંનેના પ્રદેશ જુદા જુદા છે, એનો અર્થ એ થઈ ગયો કે રાગના પ્રદેશ જુદા છે અને આત્માના પ્રદેશ જુદા છે, બરાબર ને? તો શું આવી રીતે જુદાઈ છે? હવે એને સમજીએ. પણ જરા થોડું તમે આગળ બી આનો સ્વાધ્યાય કર્યો હશે, મને ખ્યાલ નથી, બરાબર ને? પણ આપણે એને સમજવાની કોશિશ કરીએ છીએ.
96
ના 96 તો સમય સારની
93
કઈ પ્રવચન સારકી ક્યાં સમયસારની જો કર્તા કર્મ અધિકારની અંદર એ કર્તા કર્મ અધિકાર છે, તો કર્તા કર્મની અધિકારની અંદર એની એક શૈલી પાછી અલગ વાપરી છે, એની બી ચર્ચા કરીશું આપણે, બરાબર કે નહીં? હા, જો આ આત્મા અને આ રાગ, તો કે છે કે જે પ્રદેશ જુદાઈની આની અંદર વાત કરી છે, તો કે છે કે એમ ના સમજવું કે આત્મદ્રવ્ય તો અહીંયા છે અને રાગ અહીંયા આગળ થાય છે, પરંતુ થાય છે તો આત્માના પ્રદેશમાં, સાંભળજો બરોબર, થાય છે તો જ્યાં આત્મા છે ત્યાં જ રાગ થાય છે, પરંતુ પ્રદેશ જુદા છે. એવી વાત આચાર્ય દેવે શા માટે કરવી પડી કે પ્રદેશ એટલા માટે જુદા છે? એમ એટલા માટે વાત કરવી પડી કારણ કે બંનેના ભાવોમાં શું છે? કે બંનેના ભાવોમાં જુદાઈ છે, એટલા માટે તેના પ્રદેશ છે, એમ ભેદ વિજ્ઞાન કરવા માટે તેવી વાત મૂકી. એક આગમની શૈલી હોય એને થોડું ઠઠારીએ છે, એટલે થોડું પકડાય શું કહેવા માંગે છે વાત. એક આગમની શૈલી અને એક અધ્યાત્મની શૈલી. જયારે આગમની શૈલીની વાત આવે ત્યારે તેની અંદર મુખ્યરૂપથી બે દ્રવ્યના ભિન્નતાની વાત આવે. આગમ શૈલીની અંદર બે દ્રવ્યની ભિન્નતાની વાત આવે. હવે સાંભળજો, એક બીજો શબ્દ વાપરું છું, પ્રવચન સારની અંદર તેની ચર્ચા આવી છે. જ્યાં પૃથકત્વનું લક્ષણ છે, જ્યાં પૃથકત્વનું લક્ષણ છે ત્યાં પ્રદેશ ભિન્નતા છે. જ્યાં પૃથકત્વનું લક્ષણ છે ત્યાં પ્રદેશ ભિન્નતા છે. દાખલા તરીકે આત્મા અને શરીર એ બંનેમાં શું છે? પ્રદેશ ભિન્નતા છે. એટલે ખરેખર જ પ્રદેશ જુદા છે. આત્માનું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અલગ અને આ શરીરનું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અલગ. તો કે છે કે ત્યાં આગળ શું છે? બંનેની ખરેખર જ જુદાઈ છે. બરોબર છે ને? તેને બીજે શાસ્ત્રીય ભાષામાં કહેવાય કે એ બંને વચ્ચે કેવો અભાવ છે? અત્યંત અભાવ છે. એક એક શબ્દ પકડજો. આત્મા અને આ શરીર એ બંને વચ્ચે કેવો અભાવ છે? અત્યંત અભાવ છે. એટલે કેવી છે? કે અત્યંત જુદાઈ છે. અત્યંત જુદાઈ કેમ છે? કારણ કે પ્રદેશ ભિન્નતા છે. અને તે પ્રદેશ ભિન્નતા કોનું લક્ષણ છે? પૃથકત્વનું લક્ષણ છે. પૃથક પૃથક જુદા જુદા પણ. તો કે આ બંનેની તો જેને કહેવાય ક્ષેત્રથી જુદાઈ છે. આ બંનેની કેવી જુદાઈ છે? ક્ષેત્રથી જુદાઈ છે. જેમ અહીંયા આગળ હિન્દુસ્તાન અને પાકિસ્તાન આ બંનેની કેવી રીતે જુદાઈ છે? એટલે કે ક્ષેત્રથી જુદાઈ છે. આ પોઈન્ટ ખ્યાલ આવે કે નહીં? અહીંયા આગળ અમેરિકા સમજો અને અહીંયા આગળ આફ્રિકા, તો બંનેની કેવી જુદાઈ છે? એટલે કે ક્ષેત્રથી જુદાઈ છે. બરોબર? હવે સમજો, આ વાત થઈ ગઈ આત્માની અને દેહની. ઠીક છે. હવે આપણે લાવીએ રાગ. તો કે છે કે રાગ અને આત્માની જુદાઈ કેવી રીતે છે? એટલે કે રાગ અને આત્મા વચ્ચે એટલે કે કયો અભાવ છે? ત્યાં કયો અભાવ કીધો હતો? આત્મા અને દેહ વચ્ચે કયો અભાવ કીધો હતો? અત્યંત અભાવ. તો હવે આત્મા અને રાગ વચ્ચે કયો અભાવ છે? અતદ ભાવ. આ થોડા શાસ્ત્રીય શબ્દ છે તે મૂકવા પડશે, કેમ કે એના વગર નહીં સમજાય. બરાબર કે નહીં? ફરીથી, આત્મા અને દેહ એના વચ્ચે કયો અભાવ છે? એટલે બંનેની જુદાઈ છે, પૃથક પૃથક છે. તો કે છે કે એ બંને વચ્ચે અત્યંત અભાવ છે. બરાબર? કારણ કે બંનેના પ્રદેશ એકદમ ભિન્ન છે. પણ આત્મા અને રાગ એ બંને વચ્ચે કયો અભાવ છે? એટલે કે અતત ભાવ. હવે અતત ભાવ એટલે શું? અતત ભાવ એટલે એક જ દ્રવ્યમાં રહેતા હોવા છતાં પણ, એક જ દ્રવ્યમાં રહેતા હોવા છતાં પણ દ્રવ્ય અને પર્યાય વચ્ચેની જે જુદાઈ જે છે તેને અતત ભાવ કહેવામાં આવે. જેમ દાખલા તરીકે આ દ્રવ્ય છે, તો કે છે કે આ જે દ્રવ્યનું ક્ષેત્ર છે તે જ તેના વ્યયનું ક્ષેત્ર છે અને તે તેની પર્યાયનું ક્ષેત્ર છે. આપણે ફંડામેન્ટલ આવી રીતે સમજીને આવ્યા છીએ.
બરાબર.
જે દ્રવ્યનું ક્ષેત્ર તે તેના વ્યયનું ક્ષેત્ર અને તે તેની પર્યાયનું ક્ષેત્ર. આ પ્રમાણે જેને કહેવાય દ્રવ્ય, વ્યય અને પર્યાય, તો છે કે આ આખો એક, આખું એક દ્રવ્ય તે એક જ પ્રદેશમાં, મતલબ બધા એક જ પ્રદેશમાં જેને કહેવાય તે જોવામાં આવે છે. બધાના પ્રદેશો જુદા જુદા નથી. દ્રવ્યનું ક્ષેત્ર જુદું, ગુણનું ક્ષેત્ર જુદું અને પર્યાયનું ક્ષેત્ર જુદું, તો કે એવું બિલકુલ નથી. બરાબર ને? એમ હોવા છતાં પણ દ્રવ્ય છે તે ગુણ નથી, દ્રવ્ય છે તે પર્યાય નથી. ગુણ એક ગુણ છે તે બીજા ગુણ રૂપ નથી, એક પર્યાય છે તે બીજી પર્યાય રૂપ નથી. આમ અંદર અંદર કેવો અભાવ છે? અતદ ભાવ છે. પકડાયું? જ્યાં પ્રદેશ ભિન્નતા છે ત્યાં અત્યંત અભાવ છે અને જ્યાં ભાવે ભિન્નતા છે ત્યાં અતદ ભાવ છે. જેમ જ્ઞાન ગુણ, શ્રદ્ધા ગુણ, બરાબર ને? તો જ્ઞાન ગુણનો પ્રદેશ એક જ, જે આત્માનો પ્રદેશ તે જ જ્ઞાન ગુણનો પ્રદેશ, જે આત્માનો પ્રદેશ તે જ શ્રદ્ધા ગુણનો પ્રદેશ. એમ હોવા છતાં પણ જ્ઞાન છે તે શ્રદ્ધા રૂપે નથી અને શ્રદ્ધા છે તે જ્ઞાન રૂપે નથી. એમ જ્ઞાનનો ભાવ જુદો છે અને શ્રદ્ધાનો ભાવ જુદો છે. આમ જે એક જ પ્રદેશમાં રહેતા હોવા છતાં પણ કે તે બંને વચ્ચે કેવો અભાવ છે? અતત ભાવ. આ ભાવ છે તે આ ભાવ રૂપે નથી અને આ ભાવ છે તે આ ભાવ રૂપે નથી. એમ જેમાં ભાવોની જુદાઈ હોય ત્યાં આગળ અતત ભાવનું લક્ષણ કહેવામાં આવે છે. અને જ્યાં પ્રદેશ જ ભિન્ન હોય તેને શું કહેવામાં આવે છે? અત્યંત ભાવ કહેવામાં આવે છે. ઓર સરળ કરીએ, તમારી ટોકરી હોય, ટોકરી ટોકરી હોય ને આપણે, એની અંદર અનેક પ્રકારના તમે ફ્રૂટ મૂક્યા છે. ઠીક છે. એની અંદર તમે કેરી પણ મૂકી છે, તમે કેળા પણ મૂક્યા છે, તમે દ્રાક્ષ પણ મૂકી છે. બધા ક્યાં આગળ છે? એક જ ટોપરીમાં છે. બરાબર ને? એક જ ટોપરીમાં હોવા છતાં પણ, સાંભળજો, એક જ ટોપરીમાં હોવા છતાં પણ આપણે બધા જન્મા સાથે બેસ્યા છે, બરાબર કે નહીં? તો હવે સમજો તમે મને કહો, વિનોદભાઈ કઈ ફ્રુટ વાપરો, શું કહેશો? વિનોદભાઈ કઈ ફ્રુટ વાપરો, તો મારે કોઈ પણ ફ્રૂટ વાપરવું હોય તો અહીંયા આગળ કેરી પણ પડેલી છે, અહીંયા આગળ કેરી પણ પડેલી છે, પછી અહીંયા આગળ કેળા પણ પડેલા છે ને અહીંયા દ્રાક્ષ પણ પડેલી છે, પરંતુ હું આ બધામાંથી હું અહીંયા આગળ મારે કેળા ખાવા હોય કે કેરી ખાવી હોય તો આ બધામાંથી હું અલગ લઈ શકું છું કે નથી લઈ શકતો? એટલે લઈ શકું છું. કેમ લઈ શકું છું? કારણ કે તે બધાની અંદર કઈ જુદાઈ છે? પ્રદેશ ભિન્નતા છે. કેરીના પ્રદેશ જુદા છે, કેળાના પ્રદેશ જુદા છે, દ્રાક્ષના પ્રદેશ જુદા છે. ખ્યાલ આવે છે? અત્યંત ભાવ છે. કેરીનો કેળામાં અત્યંત ભાવ છે, કેળાનો દ્રાક્ષમાં અત્યંત ભાવ છે. એનો અર્થ છે કે કેરીનું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદું અને અહીંયા આગળ કેળાનું દ્રવ્ય ક્ષેત્ર કાળ જુદું. બરોબર ધ્યાન રાખજો. હું અલગ લઈ શકું છું, હું અલગ લઈ શકું છું. ઠીક છે? હવે સમજો, હવે સમજો કે કેરી પડેલી છે. ઠીક છે, કેરી પડેલી છે. હવે વિનોદભાઈ કેરી ખાવ ને બહુ મીઠી છે, બરોબર ને? અને બહુ સરસ આવેલી છે. હવે તમે મને શું કીધું કે નીલજભાઈ કેરી ખાવ બહુ મીઠી છે. હવે તમે મને એમ કહો, સાંભળજો, કે કેરી છે અને મીઠી છે અને મારે અહીંયા પ્રયોજન શું છે? મારે પ્રયોજન શું છે? રસનું છે. મારે પ્રયોજન શું છે? રસનું છે. એનો રસ નહીં, કાઢેલો રસ નહીં, એના ટેસ્ટ વાળો રસ. પકડાયો? કોણ પકડાયો? તો કે છે કે મારે પ્રયોજન કેરીના રસમાં પ્રયોજન કોનું છે? રસનું છે. પકડાયું? કેરીનો રસ છે, એમાં સ્પર્શ રસ ગંધ વર્ણ બધા એક સાથે છે કે નહીં? છે. પરંતુ એમ હોવા છતાં પણ મારે પ્રયોજન કોનું છે? રસનું છે. તો એક કામ કરો ને બેન, મને એટલો રસ આપો ને અને સ્પર્શ ગંધ અને વર્ણ તમારી પાસે રાખો ને, તો એવી રીતે હું રસની અલગ કાઢી શકું કે ના કાઢી શકું? ના કાઢી શકું. કેમ ના કાઢી શકું? કેમ? કારણ કે બધાના પ્રદેશ કેવા છે? એક જ છે. બધાના પ્રદેશ કેવા છે? સ્પર્શ રસ ગંધ વર્ણ એ બધા ક્યાં આગળ છે? એ એક જ કેરીના એક જ પ્રદેશે બધા એક સાથે રહેલા છે, તાદાત્મકપણે રહેલા છે, એકરસપણે રહેલા છે. મારે એમાંથી રસગુણને અલગથી કાઢવો હોય તો હું કાઢી શકતો નથી. એમ હોવા છતાં પણ, બરાબર ને? એમ હોવા છતાં પણ હું જયારે કેરી ખાઉં છું અથવા તો મારા જ્ઞાનમાં જાણું છું તો એનો રસગુણ અલગ કાર્ય કરે છે, સ્પર્શ ગુણ અલગ છે, ગંધ ગુણ અલગ છે. એમ જ્ઞાનમાં હું બધાની જુદાઈ ઓળખું છું કે નથી ઓળખતો? બરાબર કે નહીં? એનો કલર છે તે ટેસ્ટ નથી, એનો ટેસ્ટ છે તે તેનો સ્પર્શ નથી. આમ જ્ઞાનમાં બધાની જુદાઈ ભાષે છે કે નહીં? કેરી કેટલી? એક. એના છતાં પણ એની ખૂબીઓ કેટલી? અને એ બધી ખૂબીઓ એક જ દ્રવ્યમાં છે કે અલગ અલગ દ્રવ્યમાં છે? એક જ દ્રવ્યમાં છે. એમ હોવા છતાં પણ એક ખૂબી અને બીજી ખૂબી બધે અલગ અલગ છે કે એક જ છે? અલગ અલગ છે, બરાબર ને? જે ટેસ્ટ છે તે વર્ણ નથી, વર્ણ છે તે ટેસ્ટ નથી. ખૂબીઓ બધી અલગ અલગ, છતાં પણ બધી ખૂબીઓ ક્યાં છે? એક જ કેરીના આશ્રય છે. આમ પ્રદેશ એક હોવા છતાં પણ જેમાં ભાવોની જુદાઈ છે તેને અતત ભાવ કહેવામાં આવે છે. ખબર પડી કે ના પડી? કે ભલે આપણે થોડું સમજીએ પણ પાકું સમજીએ, આટલી જ પર્યાપ્ત છે. આની અંદર સીધું ભેદ વિજ્ઞાન નીકળી જશે, સંગત પ્રગટ થઈ જશે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે સમજો, કેરી અને કેળા કઈ જુદાઈ છે? અત્યંત ભાવ છે, પ્રદેશ ભિન્નતા છે. અને કેરીની અંદર સ્પર્શ રસ ગંધ વર્ણ એમાં કઈ જુદાઈ છે? અતત ભાવ છે. એમાં કઈ ભિન્નતા છે? ભાવે ભિન્નતા. ત્યાં આગળ પ્રદેશ ભિન્નતા છે અને અહીંયા આગળ ભાવે ભિન્નતા છે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? બરાબર કે નહીં? દાખલા તરીકે અમારો ઇન્ડિયા એક સુર ઉદાહરણ, એમાં ગુજરાત પણ છે અને મહારાષ્ટ્ર પણ છે. બંને ક્યાં આગળ છે? ઇન્ડિયામાં જ છે. એમ હોવા છતાં પણ ગુજરાત છે તે મહારાષ્ટ્ર નથી અને મહારાષ્ટ્ર છે તે ગુજરાત નથી. આમ એક જ ઇન્ડિયાના આધારે હોવા છતાં પણ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં શું છે? જુદાય છે. તમારી યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, બરાબર કે નહીં? કેવું મતલબ? તો કે છે કે આ તમારું ફ્લોરિડા ક્યાં આવ્યું? તો કે છે કે અમેરિકામાં આવ્યું, સમજવા માટે, બરાબર કે નહીં? અને તમારું આ ન્યૂજર્સી ક્યાં આવ્યું? તે પણ અમેરિકામાં આવ્યું, બરાબર ને? બંનેનો પ્રેસિડેન્ટ એક જ છે ને? તમારા બંનેનો પ્રેસિડેન્ટ એ. એમ હોવા છતાં પણ જે ફ્લોરિડા છે તે ન્યૂજર્સી નથી અને જે ન્યૂજર્સી છે તે ફ્લોરિડા નથી. કેમ? એમ કેમ છે? કારણ કે બંનેની વ્યવસ્થા, બંનેના સ્ટેટ અલગ અલગ છે, બરાબર કે નહીં? મતલબ એક જ દેશમાં આવ્યા હોવા છતાં પણ બંનેના સ્ટેટ અલગ અલગ છે. આટલો ખ્યાલ આવ્યો કે મને? મતલબ એવી રીતે અહીંયા પણ આવી જાઓ ફરીથી પાછો રીસ રિવર આત્મદ્રવ્ય અને દેહ આત્મદ્રવ્ય અને કર્મ એ બંનેની અંદર તો કેવી જુદાઈ છે અત્યંત અભાવ છે બંનેના તો પ્રદેશ જુદા જુદા છે અહીંયા આગળ આચાર્ય દેવ એમ કે છે કે અહીંયા આગળ આત્મા અને રાસ એ બંનેના પ્રદેશ કેવા છે હવે બોલો
પ્રદેશ
છે પણ અસત ભાવ છે બરોબર જો સાંભળજો ભાવ તમે બરોબર બોલ્યા સમજો હવે અહીંયા આગળ એની શૈલી અધ્યાત્મની શૈલી છે તમારી સારની અંદર કેવી શૈલીનો પ્રયોગ કર્યો છે અને એનું શું કારણ છે એ સાથે સાથે પણ આપણે એને સમજવું પડે એમ સમજવું પડે તમે સારની શૈલીને સમજવા માટે આ વાત પણ સમજવી પડે હવે અહીંયા આગળ એ શૈલી વાપરી છે કે જેમ અહીંયા આગળ એ શૈલી વાપરી છે કે જેમ આત્માના પ્રદેશ જુદા અને શરીરના પ્રદેશ જ જુદા છે તો પ્રદેશ જુદા છે તો તેના ભારે જુદા છે પ્રદેશ જુદા છે તો તેના ભારે જુદા છે એમ કેમ નક્કી કર્યું કારણ કે આપણે પહેલા કીધું કે વસ્તુ દ્રવ્ય તે તેનું પછી ત્યાં રહેવાનું ક્ષેત્ર તેનું પરિણામ તેનું કાળ અને તેના અહીં ખૂબીઓ તેનો ભાવ પરંતુ જે વસ્તુ હોય તે એની બધી વસ્તુ આ બધી ચીજો એનામાં જોવામાં આવે દેહનું કંઈ પણ હોય તે દેહમાં જોવામાં આવે આત્માનું કંઈ પણ હોય તે આત્મામાં જોવામાં આવે જ્યાં એ બધાના પ્રદેશ જ્યાં જ્યાં છે તે લોકોના ભાવ પણ ક્યાં ક્યાં જોવામાં આવે આ એક આગમની શૈલીથી સમજાવવામાં આવ્યું આગમની શૈલીમાં આ પ્રમાણે પહેલા આની સ્થાપના કરવામાં આવી કે વસ્તુનું જે બંધારણ છે તે તો આ જ પ્રમાણે છે પણ સમયસારની અંદર આપણે વાત કરી હતી કોઈ તીખાસવાળી શૈલી વાપરી છે અધ્યાત્મની શૈલી વાપરવામાં આવી છે તો અધ્યાત્મમાં આવી શૈલી વાપરવામાં આવી છે કે જો ભારે ભિન્નતા છે તો કહે છે કે પ્રદેશ જ ભિન્ન છે આ અધ્યાત્મ શૈલી છે કેમ કારણ કે એને રાગ તરફથી ઉલાસ સતાવવું છે
બરાબર
મૂળ વાત આ છે જ્યાં સુધી એમ જોજો કરી રાગ તો મારામાં જ થાય છે ને રાગ તો મારામાં જ થાય છે ને રાગ તો મારામાં જ થાય છે ત્યાં સુધી રાગ છે ને એ તારી નજરમાંથી નહીં હશે તારું એકત્ર તેમની અંદર ચાલુ રહેશે પણ આચાર્ય દેવે સ્વયં અમૃતચંદ્ર આચાર્ય દેવે એવી શૈલીનો પ્રયોગ કર્યો કે ખરેખર એક વસ્તુને બીજી વસ્તુ સાથે કાંઈ સંબંધ નથી આત્મદ્રવ્ય એક વસ્તુ છે રાગ એક બીજી વસ્તુ છે સાંભળતો બરાબર રાગ એક બીજી વસ્તુ છે આત્મદ્રવ્યના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા હવે સાંભળજો રાગના પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા અને આ જે રાગના જે ક્ષેત્રકાળ દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ છે તો કહે છે કે અને મારા દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ છે એની સાથે કાંઈ એટલા માટે સંબંધ નથી કારણ કે તેના પ્રદેશ જુદા છે અને મારા પ્રદેશ જુદા છે અને પ્રદેશ જુદા હોવાના કારણે બંનેની સત્તા જુદી છે અને બંનેની સત્તા જુદી હોવાના કારણે તેમના વચ્ચે આધાર આધે સંબંધ પણ નથી અને આધાર આધે સંબંધ ના હોવાથી તેના વચ્ચે કરતા કર્મ પણ સંબંધ નથી
અત્યંત ભાવ થઈ ગયો
હવે જોઈએ છીએ આપણે એને કેવી રીતે સમજીએ આ પેલા આટલું પૈસું આ થોડું બેસે છે આ કઈ શૈલીનો પ્રયોગ કર્યો આ બહુ અગત્યનું છે આ અધ્યાત્મ જો આપણે દરેક જગ્યાએ આપણે વિવક્ષા લગાવીને વાત કરીએ છીએ એમ એમ વાત નથી કરતા હા બોલો બોલો ભાઈ
તમે કીધું કે પ્રદેશ ભિન્ન છે તો પછી ભાવે ભિન્ન ક્યાં ને
વેરી ગુડ બહુ સરસ હા હવે એનો ખુલાસો હવે કરીએ છીએ બરાબર કે નહીં હા ચારે ચાર જુદા સમજો હવે જયારે આપણે આને આના પ્રદેશ ભિન્ન કીધા ને કે પ્રદેશ ભિન્નતા કીધી તે ભાવે ભિન્નતા છે એટલા માટે પ્રદેશ જુદાનું જોડ આપવામાં આવે છે હકીકતની અંદર જોવામાં આવે હકીકતમાં તો જેને કહેવાય ને તો કહે છે કે આ શરીરમાં રાગ થતો હોય અને આત્મામાં રાગ નથી થતો તો કે એવું નથી કલા સ્થાપના કરીશું કારણ કે ઉલટું જેને કહેવાય કે ગ્રહણ ન થાય એવું તો મારે આ બધાની અંદર ધ્યાન રાખવું પડે પણ પકડાય છે કે નહીં કદમ કારણ કે શું છે કે થોડું સર્વાંગી સ્વાધ્યાયનો ખ્યાલ ન હોય તો એવું ના બને કે ઉલટું ગ્રહણ થઈ જાય મારે કોઈ પકડાય છે શું કહેવા માંગુ છું એટલા માટે થોડું વધારે ચોખ્ખટ ઘડીએ ઘડીએ કરવામાં આવે છે એક આગમની શૈલી હોય ઘડીએ ઘડી એમ પણ લાગે આગમશૈલી એટલે અમારે સમજવું શું સમજો જ્યાં છ દ્રવ્યનું વર્ણન કરવામાં આવે અને એ છ દ્રવ્યો પોતપોતાની રીતે જુદા જુદા છે એવું જે વર્ણન કરવામાં આવે તે આગમની શૈલીમાં કરવામાં આવે અને પછી એમાં પણ કોઈ એક દ્રવ્યને લઈને એમાં જયારે ભેદ વિજ્ઞાનના પ્રયોજન માટે જયારે સ્વભાવ અને વિભાવનું ભેદ વિજ્ઞાન કરવામાં આવે ત્યારે એની અંદર આ દ્રવ્ય જુદી ચીજ છે અને આ વિભાવ જુદો ચીજ છે એનું વર્ણન કરવામાં આવે. એવું જે વર્ણન જે છે તેને અધ્યાત્મનું વર્ણન કહેવાય. અધ્યાત્મનું વર્ણનનો અર્થ શું કે જેની અંદર આત્માનો અધિકાર હોય, જે વાતોની અંદર આત્માને પામવાની વાત હોય, જેની અંદર ભેદ વિજ્ઞાન કરવાની વાત આવે તે બધાને અધ્યાત્મ કથન કહેવામાં આવે, અને જેની અંદર વસ્તુ સ્વરૂપનું માત્ર જ્ઞાન કરવાનું હોય તેને આગમનું કથન કહેવામાં આવે. આગમ જે છે તે મોટું પેટ છે, આગમનું પેટ ઘણું મોટું છે, એની અંદર અધ્યાત્મ સમાયેલું છે. પણ એની જે પદ્ધતિ છે સ્વાધ્યાય કરવાની તો પહેલા આપણે આગમથી સમજવું પડે કે જગતની અંદર છ દ્રવ્ય છે તે આગમ થયેલી છે, અને એમાંથી સારભૂત જીવ દ્રવ્ય અલગ છે તે અધ્યાત્મ થઈ ગયું, અને એમાંથી પણ જીવ દ્રવ્ય છે તે આગમ છે, પરંતુ તે જીવ દ્રવ્ય દ્રવ્ય કર્મ ભાવ કર્મ અને ન કર્મથી રહી છે તે અધ્યાત્મ થઈ ગયું. આ ખ્યાલ આવે છે શું કહેવા માંગીએ છીએ? કહેવાનો મતલબ આગમની શૈલી અને અધ્યાત્મની શૈલી. આપણે આગમની શૈલી પણ સમજવાની છે અને સાથે સાથે અધ્યાત્મની શૈલી પણ સમજવાની છે. વસ્તુ બંધારણ પણ સમજવાનું છે અને સમજીને પ્રયોજનની સિદ્ધિ કેવી રીતે થાય, મારી પરિણતિમાં સંવર કેવી રીતે પ્રગટ થાય, તો ભેદ વિજ્ઞાનથી પ્રગટ થાય. તો અહીંયા કોના વચ્ચે ભેદ વિજ્ઞાન કરાવ્યું છે? તો કે રાજ સાથે ભેદ વિજ્ઞાન કરાવ્યું છે. તો જે ચીજ કોની જોડે ભેદ વિજ્ઞાન થાય, જે ચીજ મારાથી અત્યંત ભિન્ન હોય તેની સાથે ભેદ વિજ્ઞાન કરાવવામાં આવે. સાંભળશે બરોબર? જે ચીજ મારાથી અત્યંત ભિન્ન હોય, તો રાગ કેવો છે? એટલે કે રાગ મારાથી અત્યંત ભિન્ન છે. આવું જે જ્ઞાન છે એ વખતે એનું જ્ઞાન તો છે કે રાગ જીવની અવસ્થામાં થાય છે, એ જ્ઞાન રાખ્યું છે, એને ઉડાડી નથી દીધું, બરોબર? પણ એમ હોવા છતાં પણ હવે અહીંયા રાગ પરથી મારે લક્ષ્ય હટાવવાનું છે, તેના પરથી મારે દ્રષ્ટિ હટાવવાની છે અને મારે ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિ કરવાની છે. તો એની અંદર હું જોર કયું આપીશ કે રાગ મારું સ્વરૂપ નથી, હું તો એક ચૈતન્ય સ્વભાવી આત્મા છું. તો ઘડીએ ઘડીએ મને અહીંયા આગળ વિકલ્પ ઉત્પન્ન થયા કરે છે કે રાગ મારું સ્વરૂપ છે ને, મારામાં તો થાય છે ને, મારામાં તો થાય છે ને. તો આચાર્ય દેવે મને એક લીટી આપી દીધી, જ્યાં તારા પ્રદેશ એના પ્રદેશ બી જુદા છે અને તારા પ્રદેશ. આને કહેવાય તીખાસ. છોકરો હોય છોકરો, બરાબર ને? અને છોકરો હોય આપણો છોકરો, હવે બગડેલો હોય આપણો છોકરો, બગડેલો હોય તો આપણે અહીંયા આગળ પેપરની અંદર જાહેરાત આપીએ કે નહીં? કે જે આ મારો છોકરો છે, લખીશું શું પાછા?
મારો છોકરો છે.
ગજબ છે ને? કે જે આ મારો, અલગ પણ તું જાહેરાત છે નહીં આપે છે પછી, પરંતુ બતાવવું પડશે કે નહીં કે જે આ મારો છોકરો છે? તો કે છે કે તે બગડી ગયો છે. તો કે છે કે હવે મારે અને એને કોઈ પણ પ્રકારનું કહેવાય સંબંધ નથી. જે પણ સાંભળજો, જે પણ એની સાથે વ્યવહાર કરશે, એની સાથે વ્યવહાર કરશે તો એની જવાબદારી તેના માથે જોવામાં આવશે. આટલું લખીએ કે નહીં? એમ અહીંયા આચાર્ય દેવ એમ કહેવા માંગે છે કે આ જે પરિણતિ જે છે, આ જે રાગની પરિણતિ છે, આ મારામાં ઉત્પન્ન થયેલી રાગની જે પરિણતિ છે તેનો આ મારા આત્મા સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. જે આ રાગનું સેવન કરશે, જે પરિણતિ રાગનું સેવન કરશે, તો એની જવાબદારી તે પરિણતિના માથે દેવામાં આવશે. એને ગમે તેટલા ધક્કા ને ચાર ગતિ ખાવી હોય તો કે છે કે હવે પછી મારે કોઈ નથી ચાલવાનું, એનો સંબંધ કે છે કે એની સાથે દેવામાં. છોકરો કોનો?
મારો.
છતાં પણ આપણે કેમ એનો કાઢી મૂક્યો, મગજમાંથી કેમ કાઢી મૂક્યો? કારણ કે હવે શું થઈ ગયો છે? બગડી ગયો છે. એમ પરિણતિ કોની છે? મારી છે. જે ઉત્પન્ન થઈ પરિણતિ કોની? જે ક્યાં ઉત્પન્ન થઈ છે? અહીં થઈ છે. એમ હોવા છતાં પણ કે એનાથી જોડાઈ માટે આપણે શું શબ્દ વાપર્યો? મારે અને એને સાથે કોઈ સંબંધ નથી. આપણે ત્યાંથી મોડું ફેરવી લેવું હોય, એના સાથે સંબંધ કટ કરવા હોય તો આપણે મગજમાં શું લઈ લઈશું? મગજમાં શું લઈ લઈશું કે હવે એ મારો મેમ્બર નથી. એમ અહીંયા આગળ આના સાથે સંબંધ કટ કરવા હોય, રાગની પરિણતિ સાથે સંબંધ કટ કરવા હોય તો આપણે મગજમાં શું લઈશું કે મારે અને એને કોઈ પણ સંબંધ નથી. એના ઘેરે અને હું મારા ઘેરે, એમ રાગ એના ઘેરે અને હું મારા ઘેરે, એમ એનું દ્રવ્ય ક્ષેત્ર કાર્ડ ભાવ અલગ અને મારું દ્રવ્ય ક્ષેત્ર કાર્ડ ભાવ
અલગ.
ટર્ન પકડાય છે, ટર્ન પકડવાનો છે, આશય પકડવાનો છે, પ્રયોજન પકડવાનું છે. આત્માની અંદર રાગ સાંભળજો થાય છે આત્માની પર્યાયમાં. એમ હોવા છતાં પણ આચાર્ય દેવ એમ કેમ કે છે કે એના પ્રદેશ જુદા છે, ત્યાંથી લક્ષ્ય હટાવવા માટે. નંબર એક, ત્યાંથી લક્ષ હટાવવા માટે, એનો બીજો જ અર્થ થાય ભેદ વિજ્ઞાન કરવા માટે. એનો બીજો શું અર્થ થાય? ભેદ વિજ્ઞાન કરવા માટે. અચ્છા, આચાર્યદેવ એની સાથે ભેદ વિજ્ઞાન કેમ કરાવે છે? સમજો ના ના, એ તો ખરું. હવે તમને બીજી રીતે સમજીએ, હવે ભાવાત્મક સમજવાનું છે. એની સાથે ભેદ વિજ્ઞાન કેમ કરાવે છે? કારણ કે સમજો, રાગ છે, રાગ તેનું લક્ષણ શું છે? ભેદ વિજ્ઞાન, હવે ભેદ વિજ્ઞાન શા માટે કરાવે છે તેની વાત છે. ભેદ વિજ્ઞાન કરવા માટે કઈ ભાષા વાપરી? કે બંનેના પ્રદેશ જુદા જુદા છે, પણ આમ પ્રદેશની જુદાઈ શા માટે કરાવે છે? ક્યાંથી શા માટે લક્ષ હટાવડાવે છે એની વાત ચાલે છે. રાગનું લક્ષણ શું છે? સ્વભાવ નથી તે વિભાવ છે, પણ રાગનું લક્ષણ શું? આત્માનું લક્ષણ શું? કે જ્ઞાન પર ખબર પડી જાય, બરાબર ને? એમ રાગનું લક્ષણ શું? તો કે છે કે આકુરતા. કેવી રીતે ખબર પડી? જયારે જયારે જે પણ રાગ થાય, નિયમથી આકુરતા લઈને જન્મ લે છે. કઈ પકડાય છે? જે પણ પદાર્થનું લક્ષ કરીને જે પણ રાગ ઉત્પન્ન થાય, તો કે છે કે એને શું થઈ જાય છે? નિયમથી શુભ રાગમાં આકુરતા થાય કે અશુભ રાગમાં આકુરતા થાય, કેવી રીતે નક્કી કર્યું?
આપણને સ્વભાવ
નક્કી કરો, નક્કી કરો, મગજની અંદર પ્રેક્ટિકલ નક્કી કરીએ. કેવી રીતે નક્કી થયું?
કઈ કરી લો.
જો પ્રવચન કેટલા વાગ્યાનું છે? 5:30. બરોબર ને? 5 મિનિટ થોડી વધી જાય, 10 મિનિટ થોડી વધી જાય, તો અહીંયા આગળ શું થાય છે? આકુરતા થાય છે. કેમ? શુભ ભાવ છે ને, શુભ ભાવ છે ને, છતાં પણ એનો સ્વભાવ કેવો છે? આકુરતા દેવાનો. અને ખ્યાલ આવે છે કે નથી આવતો? આપણે છે ને ત્યાં મંદિર, જ્યાં ઇન્ડિયામાં તો કેવું છે ખબર છે, કે દાખલા તરીકે જયપુર જઈએ, તો જયપુરની અંદર એક એક મંદિર હોય, કે દિલ્હી જઈએ, એક એક મંદિરની અંદર સમજો કે લગભગ 50-50, 100-100 પ્રતિમાઓ બિરાજમાન હોય, નાની નાની મોટી મોટી. એવી રીતે ત્યાં આગળ એ પ્રમાણે, કારણ કે જૂના 200-250 વર્ષના મંદિરો હોય ને, તો જેને કહેવાય કે એ પ્રમાણે 200-200, 100-100, 150-150 10 વેદી હોય, તો 10-10 વેદી હોય, 15-15, 20 હોય વેદી હોય. લલિતપુરની બધામાં જતા રહીએ તો એક જ મંદિરમાં 25-25 મોટી મોટી વેદી હોય, એટલું મોટું મંદિર હોય. અને દરેક વેદીમાં કેટલા ભગવાન હોય? એટલે કે 15-15, 20-20, અહીંયા 25, આવી રીતે બધા નાના 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 મોટા મોટા બધા બધા ગોઠવાયેલા, બરાબર છે? હવે આપણે દર્શન કરવા માટે એન્ટર થઈએ, બરાબર ને? તો દર્શન કરવા માટે જેવા એન્ટર થઈએ, એટલે આપણે પહેલી વાર પાછા આપણે નીકળ્યા હોય ને દર્શન કરવા માટે જાત્રાએ, અને ફ્રેશ હોઈએ પાછા, અને તરત જ એકદમ ઉમળકો હોય, અને પહેલા જયારે એન્ટર થઈએ એ વખતે આપણા ભાવ કેવા હોય? પહેલી વેડી વખતે, પહેલી વખતે વખતે કેવા હોય? આમ ઉત્સાહજનક, બરાબર? કે ઉત્સાહજનક હોય, બરાબર? એટલે પછી આપણે વ્યવસ્થિત આમ નમીએ પડીશું ને, ઝૂકીએ જઈશું ને, અને પછી એને કહેવાય કે નવવાર નમોકાર મંત્ર બી બોલી જઈશું ને, સ્તુતિએ બોલી જઈશું ને, એને કહેવાય પ્રદક્ષિણી કરી લઈશું ને, બહુ વિભોર વિભોર થઈ જઈશું, બરાબર? પછી બીજી વેદી આવી છે, ત્યાં સુધી શું થઈ જાય છે? ત્રીજી વેદીએ, પછી બીજી વેદીએ થોડો નમે ખરો, પણ બાકીનું બધું ઓછું થઈ જાય. પછી ત્રીજી વેદીએ શું થઈ જાય છે? એટલે કે નમવાની સ્ટાઇલ પણ બદલી જાય છે. પછી ચોથી વેદીએ શું થઈ જાય છે? એટલે છે કે હવે શું કરે છે? એટલે હવે તો નમતો જ નથી, હવે આનંદ કરે છે. જેમ આપણે એકબીજાને જયજીનેન્દ્ર કરીએ ને, એમ ત્યાં આગળ હવે ચોથી વેદીએ પણ ભગવાન છે, પહેલી વેદીએ પણ ભગવાન છે, બીજી વેદીએ પણ ભગવાન છે, પણ ચોથી વેદી સુધી શું થઈ જાય છે? આ ભાઈ શું થઈ જાય છે? થાકી જાય છે. શું થઈ જાય છે? થાકી જાય છે. પણ પકડજો એક શબ્દ, બરાબર કે નહીં? અને પાંચમી વેદી એ તો જાણે જાણે સમજો કે ભગવાન સામે છે કે નહીં એવા પરિણામો ઉભી રહેતા, બરાબર કે નહીં? તો આમ કેમ થાય છે? કારણ કે રાગનો સ્વભાવ જ એવો છે કે એની અંદર પરિણતિ ઝુકાય તો નિયમથી જીવને થાક લાગે. આ બહુ પ્રેક્ટિકલ છે, ખ્યાલ આવે છે કે નહીં? હવે શું થઈ ગયું? હવે સાંભળજો, હવે આપણને આજે ગ્રુપ આ રૂપકની આ સાચી જ વાત છે, એમાં કોઈ બીજાને પૂછવાની જરૂર નથી, આપણા અનુભવની વાત છે. હવે સમજો, હવે શું થઈ જાય છે કે આવી 7-8 વેદી છે, બરાબર ને? પછી શું થાય છે? ઘણી વાર એવું બને છે કે પછી મંદિરે તલ્લે મારે પણ હોય, પછી ભોયરામાં પણ હોય, એ બધું હોય છે ને? એટલે શું થઈ જાય ખબર છે? પછી આપણે બહાર નીકળી જવા માંગીએ છીએ, એમાંથી વળી મારે પાછો ઘરવાળો બૂમ મારે. એટલે તમે નીચે દર્શન કર્યા, નીચે પણ દર્શન છે, એટલે હવે થાય છે શું ખબર છે? હવે અહીંયા આગળ ઈચ્છા છે કે નથી? સાચું બોલજો, જુસુરા બોલતા. એટલે કે અહીંયા ઈચ્છા છે કે નહીં? એટલે કે હવે ઈચ્છા નથી, છતાં પણ હવે ઘરવાળા એ પીડું પણ છે. અને આ ભગત ને એમ છે કે ભગવાન ને ખરાબ લાગી જાય જાય બરોબર ને. એ કોઈ હોતું નથી તેના માટે ખરાબ લાગવાનું, આ કઈક રૂપક બરોબર કે નહીં. એટલે આ જઈને એમ થઈ જાય છે કે હવે યાર નામ લીધું છે અને ના જઈએ તો એ કેવું લાગે. એટલે ઈચ્છા ન હોવા છતાં પણ આ ભાઈ શું કરે છે, ભોયડામાં જાય છે બરોબર ને. એમાં વળી પાછા શું થાય છે, ભોયડામાંથી નીકળે ને. એટલે નીલજભાઈ તમે પાછળની સાઈડ માં દર્શન કર્યા, એટલે નીલજભાઈ તારી પાછા શું કરે છે, અનિચ્છા ભાવે ક્યાં જાય છે. પોઈન્ટ પકડાયો કે ના પકડાયો, અંદર માં શું થઈ ગયું, અંદર માં શું થઈ ગઈ. અહિયાં તો સ્વરૂપ એવું છે કે આ તો ઘણી બધી પર્યાય ગયા પછીની અપેક્ષા એ વાત કરી કે પેલા આપણને હરખ હતો, પછી ધીરે ધીરે હરખ આપડો ઉતર્યો અને પછી આપણને આકુરતા થઈ. આ તો આકુરતા એ વખતે ખ્યાલમાં આવી, સાંભળજો એક એક શબ્દ સાંભળજો. આકુરતા તો 10 મિનિટ પછી આપણને ખ્યાલમાં આવી. અરે અહીંયા તો એ કહેવા માંગે છે કે જે વખતે તમે હરખનો પરિણામ ઉત્પન્ન થયો હતો એ વખતે તમે આકુરતા, પરંતુ એ વખતે આકુરતામાં બંધતા હતી અને હવે આગળ જતા જતા શું થઈ ગયું, આકુરતામાં તીવ્રતા થઈ. પરંતુ તમે જીવેન્દ્ર ભગવાનની ભક્તિને જોવાનો પણ એમના દર્શન કરવાનો પણ તમે વિકલ્પ છે, તો વિકલ્પનું સ્વરૂપ તો શું છે, અને વિકલ્પનું સ્વરૂપ તો શું છે, એટલે કે આકુરતા આકુરતા અને એ તમે દિવાસળીની માછી સળગાવો અને એ જે અગ્નિ છે, અને જેમ તમે ગેસ સળગાવો ત્યાં જે અગ્નિ છે, તો કે છે કે બંને માંથી બોલો વિચાર કરો, એટલે કે કોણ ઠંડક આપે, દિવાસળીની માચીસ વાળી અગ્નિ ઠંડક આપે કે ગેસ પર સળગતી અગ્નિ ઠંડક આપે. એટલે છે કે બંને માંથી એક પણ અગ્નિ ઠંડક આપતી નથી. કેમ ઠંડક આપતી નથી, કારણ કે બધાનો સ્વભાવ કેવો છે કે અગ્નિનો સ્વભાવ ઉષ્ણતા છે.
વાહ વાહ,
ચાલ રહે છે કે નહીં. એમ અહીંયા આગળ કહે છે કે રાગનો સ્વભાવ કેવો છે, તો કહે છે કે રાગનો સ્વભાવ ઉષ્ણતા વાળો છે. જ્યાં પણ તારી જ્ઞાન પરિણતિ એની અંદર ઉપયુક્ત થશે, મતલબ કે આત્મા એની સાથે જોડાશે, તો નિયમથી એટલે છે કે તું બાજરા વાળો છે, તેને આકુરતા ઉત્પન્ન થવા વાળી છે. આ બારની ભક્તિના પરિણામમાં તો દૂર રહ્યો, પરંતુ અહીંયા આગળ આત્માના લક્ષે જે વિકલ્પ ઉત્પન્ન થાય છે, આત્માના લક્ષે જે આત્માના જ વિકલ્પ ઉત્પન્ન થાય છે, તો વિકલ્પની જાત કેવી છે, તો કે છે કે આત્માને ગજાવા વાળી છે, અહીંયા આગળ આકુરતા ઉત્પન્ન કરાવવા વાળી છે. આમ આચાર્ય દેવ ભાવથી સમજીને અહીંયા આગળ કહે છે કે તું એની ભિન્નતા જાણ. કેમ, કેમ કે તારો આત્મા તો સુખનો કંડ છે, આત્માનો સ્પર્શ કરીશ તો આનંદ આવે છે, એ નિરાકુરત્વ લક્ષણવાળું છે, અને રાગનો સ્પર્શ કરી તો આકુરતા ઉત્પન્ન થશે, કેમ કે સ્વભાવે દુઃખ સ્વરૂપ છે. આમ બંનેની ભારે ભિન્નતા હોવાના કારણે બંનેના પ્રદેશ જ ભિન્ન છે, એમ રાખતી અને આત્માને એના ભેદ નિદાન
કર્યું.
બેઠા બેઠા શું ચિંતન કરવાનું છે, આ ચિંતન કરવાનું છે. દેહની જુદા ખ્યાલ આવી જાય છે, ઘરમાં કોઈનું મરણ થઈ જાય, સમજ બરોબર, ઘરમાં જયારે કોઈનું મરણ થઈ જાય તો પ્રત્યક્ષમાં ખ્યાલ આવે છે કે આ આત્મા હવે નીકળી ગયો, દેહ પડી રહ્યો, એના પરથી ખ્યાલ આવે છે કે દેહ અને આત્મા જુદા છે, એમ અંદરમાં ભાગે છે. પરંતુ રાગ અહીંયા જ થાય છે તો એને એમ લાગતું નથી કે ખરેખર એ વખતે પણ તે જુદો છે. ગંધ રહી જાય છે, છતાં થાય છે તો અહીંયા ને શરીરમાં તો થતો નથી ને. આચાર્યદેવને એ વાતની ખબર છે, પણ આચાર્યદેવ હવે તને ત્યાંથી કાઢવા માંગે છે, એ કિચડમાંથી કાઢવા માંગે છે. એમ કહે છે કે તું પ્રદેશ નહીં જો, તું એનો ભાવ જો. એ આકુરતાને દુઃખમય છે, એ દગાડવા વાળા છે. જયારે જયારે જે પણ ચીજ હોય, એક વાત સાંભળજો, અરે ચાહે અજ્ઞાનીનો રાગ હોય કે ચાહે જ્ઞાનીનો રાગ હોય, રાગ તો જીવ માત્રને દગાડે. જો એમ ન હોય, જો એમ ન હોય તો જ્ઞાની ધર્માત્મા સાધના માટે આગળ કેમ વધે. જો એમ જ ના હોય તો કોઈને શા માટે કેવડી થાય. જો એમ જ ના હોય તો શા માટે વિતરાજી થાય. પરંતુ એ નાનામાં નાના કણિયામાં પણ એ જ્ઞાની ધર્માત્મા રહેવા નથી માનતા. એ શું કરવા માંગે છે, એટલે સ્વરૂપમાં લીન થઈને શું કરવા માંગે છે, પોતાનો જે સ્વભાવ છે તેને પીવા માંગે છે અને હંમેશા માટે રાખથી દૂર થઈ જવા
માંગે છે, રહેવા માંગે છે.
કેમ ભેદી વિજ્ઞાન કરવું, પ્રદેશ જુદા છે એમ કરીને ખાલી જ્ઞાન નથી કરવાનું. પણ આચાર્યદેવ ભારે ભિન્નતા બતાવે છે, મારી જુદાઈ ચીજ છે, નો ડાઉટ. અત્યારે વર્તમાનમાં રાગની પર્યાય થાય છે, રાગની પર્યાય થાય છે, એ જ વખતે તારે ભેદ વિજ્ઞાન કરવાનું છે અને એ જ ભેદ વિજ્ઞાનનો ઉપદેશ આપવામાં આવે છે. અર્યંતનો ઉપદેશ નથી, ચિત્ત ભગવાનનો ઉપદેશ નથી, જે પૂર્ણ વિતરાગી થઈ ગયા છે તેનો ઉપદેશ નથી. સાંભળજો, અરે અહીંયા તો આ ગાથામાં તો અહીંયા આગળ કે છે કે જ્ઞાની ધર્માત્માને પણ ઉપદેશ નથી. અરે ઉપદેશ તો તને છે કે જે રાગની અંદર વિહિત પડ્યો છે, જે રાગને એકત્વ કરે છે. આપણા માટે ઉપદેશ છે, મને ઉપદેશ છે. અમૃતચંદ્ર આચાર્ય મને કહે છે કે તારામાં જ ઉત્પન્ન થતો આ જે રાગ છે એ જય છે, તેના પ્રદેશ જીરા છે. એટલે સ્વામી પણ અહીંયા થાય છે ને, એટલે અરે સાંભળજો, આ જીવ એમ કે છે, આ જીવ આચાર્ય બેન એમ કે છે, પણ થાય છે અહીંયા ને. તો અમૃતચંદ્ર આચાર્ય શું કરે છે? અમૃતચંદ્ર આચાર્ય શું કરે છે? તરત જ પાછા ધ્યાન લગાવે છે. અને અંદરમાં જયારે ઉપયોગ જાય છે અને અંદરમાં જે અતિન્દ્ર આનંદનું પાન કરીને બહાર આવે છે, ત્યારે એ આ જીવને એમ કે છે કે કોને કહ્યું કે અહીંયા થાય છે? ખબર પડી? જયારે અતિન્દ્ર હું અંદરમાં જાઉં છું, હું જયારે આત્માની અંદર જાઉં છું, તો મારામાંથી તો આનંદનો પાક આવે છે. તો અમે એમ કેમ કહીએ કે આત્મામાં રાગ થાય છે? પોઈન્ટ પકડાય છે? હું જયારે પરદું લક્ષ્ય કરું છું, હું જયારે પરદું લક્ષ્ય કરું છું, ત્યારે જ રાગ ઉત્પન્ન થાય છે. એના પરથી નક્કી થયું કે રાગ છે તે ઉપાધિ છે, એ સ્વભાવ નથી. હું જયારે જયારે પણ પરદું લક્ષ્ય કરું છું ત્યારે રાગ ઉત્પન્ન થાય છે, આનંદ ઉત્પન્ન નથી થતો. એના પરથી નક્કી થાય છે કે રાગ શું છે? ઉપાધિ છે, એક્સ્ટ્રા છે, નીકળી જવા વાળી છે. પરંતુ હું જયારે આત્માનું લક્ષ્ય કરું છું, હું જયારે અંદરનો જ ઉપયોગ કરું છું અને અંદરના સ્વરૂપમાં લીન થાઉં છું, ત્યારે મને આનંદ જ વેદાય છે, મને મારું જ્ઞાન જ વેદાય છે, મને રાગ વેદાતો જ નથી. સમજો બરોબર, મને રાગ અનુભવાતો જ નથી, મને રાગ આત્માપણે અનુભવાતો જ નથી, પણ મારું આનંદ જ મને આત્માપણે અનુભવાય છે. તો હું એમ કેમ કહું કે રાગ મારામાં થાય? આને કહેવાય શિખાસ. હતું ન તો કરી દે, પણ આ ભાઈને પાછું એક સંદેહ પડ્યું છે. સંદેહ એ પડ્યું છે, સ્વચંદ થઈ જવાય તો, સ્વચંદ થઈ જઈએ તો, થાય આપણામાં, થાય આપણામાં. અને આપણે એમ ન માનવું કે આપણામાં નથી થતો. અરે ભલા માણસ, તારામાં થતો જ નથી. તારામાં થાય છે તે વ્યવહાર ભાઈનું કથન છે, પરમાર્થ થી તારામાં થતો જ નથી. કારણ કે પરમાર્થ કોને બતાવે છે? ત્રિકાળ ગૃહ સ્વભાવને બતાવે છે,
બરાબર,
જે ચૈતન્ય સ્વભાવને બતાવે છે. બંને પ્રશ્ન હતો ને, દ્રવ્ય ઉપયોગ અને ભાવ ઉપયોગમાં શું અંતર છે? તે કહે છે કે મેં માહિતી એક લીધી, દ્રવ્ય ઉપયોગ એટલે પોતાનું મૂળ દ્રવ્ય, જે દ્રવ્ય જીવની એની અંદર ચર્ચા કરવામાં આવી છે. મૂળ દ્રવ્ય જે પોતાનું જે ત્રિકાળ દળ છે, ચેતનનો સ્વભાવ, જ્ઞાયક સ્વભાવ, તેનું મૂળ દ્રવ્ય, એ તો દ્રવ્ય ઉપયોગ છે. કારણ કે ત્રિકાળી જ્ઞાયકને પણ ઉપયોગ શબ્દથી વાપરવામાં આવે, એને પણ ઉપયોગ કરવામાં આવે. અને એનો જે વર્તમાન વર્તતો વ્યાપાર, જે જાણવા દેખવાની જે ક્રિયા, તેને પણ ઉપયોગ કરવામાં આવે. તો કહે છે કે તેને ભાવ ઉપયોગ કહેવામાં આવે. કેમ? કારણ કે જાણવું જે છે તે એક ભાવ છે. આત્મા દ્રવ્ય અને જાણવું તેનો ભાવ, એમ જે આત્મા દ્રવ્ય છે તેને તો દ્રવ્ય ઉપયોગ કહેવાય, અને એમાં જે જાણવાનો જે વ્યાપાર છે તેને ભાવ ઉપયોગ કહેવામાં આવે છે. એમ આ જે આત્મા જે છે, સાંભળજો બરોબર, આત્મા જે છે તે તો મૂળ દ્રવ્ય છે, અને એનો ભાવ શું છે? તો કે આત્માને અનુસરીને જે પ્રગટ થાય, અને સમર અધિકારની અંદર આત્માને સ્પર્શીને જે પરિણામ પ્રગટ થાય, તે નિર્મલ પરિણામ છે, તેનો ભાવ છે. રાગાદી પરિણામ છે તે આત્માનો ભાવ નથી. અને સાંભળજો, આત્માનો ભાવ નથી, રાગ છે તે આત્માનો ભાવ નથી, તો પછી રાગ શું થઈ ગયું? અલગ ચીજ થઈ ગઈ. તો રાગ અલગ ચીજ થઈ ગઈ, રાગ ભાવ અલગ. હવે ચેર લગાવજો, રાગ ભાવ અલગ તો રાગનું પરિણમન પણ અલગ, રાગ ભાવ અલગ તો રાગનું પરિણમન પણ આત્માથી અલગ, અને રાગનું પરિણમન અલગ તો રાગના ક્ષેત્ર પણ અલગ, અને રાગના જો ક્ષેત્ર, કાળ અને ભાવ અલગ તો રાગનું દ્રવ્ય પણ અલગ. આને કહેવાય ન્યાય, આને કહેવાય અમૃતચંદ્ર આચાર્ય દેવની શિખાસ. ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી. તમે જયારે કીધું સંવાર અધિકાર, અહીંયા પણ ઉછાળો આવે કે સંવાર એટલે શું?
બરાબર,
કેવી રીતે સંવાર પ્રગટ થાય? વિચાર કરો તમે, આશ્રયને પોતાનામાં સ્થાપીને સંવર થશે? એ તો તત્વાર સૂત્ર પણ ના પાડે છે. તત્વાર સૂત્ર પણ કહે છે કે આશ્રય નિરોધો સંવર. સ્વયં તકરાય છે સૂત્રમાં કહે છે. અને આશ્રયનો નિરોધ કરવો એટલે શું? આશ્રયનો નિરોધ કરવો એટલે ઘરમાંથી કાઢી મૂકવો એમ નહીં, ઘરમાંથી કાઢી મૂકવો એમ નહીં. મારા ચૈતન્ય સ્વભાવમાં છે જ નહીં એનો નિર્ણય કરો કે આશ્રયનો નિરોધ છે. કેમ? મારા સ્વભાવમાં કે હું પોતાને કેવી રીતે જોઉં છું, હું પોતાને ધ્રુવ સ્વરૂપ જોઉં છું, અને મારા ધ્રુવ સ્વભાવની અંદર એ રાગ ભાવ પ્રવેશ જ નથી. આ બધા શબ્દો બોલવા માટે નથી બોલ્યા. નિયમસારની અંદર ઉદાહરણ, નિયમસારની અંદર એક કરસ આવે છે અને એ નિયમસાર ગ્રંથ છે એની અંદર એમ વાત કરી છે વિભાવ અસત હોવાથી શું કીધું
વિભાવ
અસત હોવાથી અમને એની ચિંતા નથી કેમ અચ્છા વિભાવ છે કે નહીં
વિભાવ છે
વિભાવ સત છે કે નહીં વિભાવ સત છે પણ અસત ક્યાં છે મારા ચૈતન્ય સ્વભાવમાં નથી એટલે વિભાવ છે પોતાનામાં જ છે વિભાવ પોતે પોતાનામાં જ છે એ સમયની અવસ્થા રાગની છે હમરજ નથી આકાશ તો ફૂલની એમ નથી એટલે તો સંસાર સુધી નહીં થાય એ સમજવું એ બેલેન્સ રાખવું એ બધું જેમ છે તેમ સમજવું નહીં તો પુરુષાર્થ પગ નહીં ઉપડે પછી તો રાગ કાઢવાનું તો પ્રયોજન જ ના રહ્યું પછી તો આ શિબિર આયોજન કરવાનું સ્વાધ્યાય કરવાનો પણ પછી તો મતલબ ના રહ્યું જો રાગ ના જ હોય તો એવું નથી એ સમયની અવસ્થામાં 100% છે અને જીવ જયારે એમાં જોડાય છે ત્યારે દુઃખી થાય છે અને આ સંસાર છે અને કર્મબંધ પણ થાય છે અને એની સજા રાગના કારણે ભોગવે છે હમદર્દ નથી એ બધું છે એમ હોવા છતાં પણ મૂળ વાત એ છે કે મારા ચેતન સ્વભાવમાં આને કહેવાય સ્યાદ વાત આ પ્રમાણે બેલેન્સ હોવું જોઈએ જ્ઞાનમાં બેલેન્સ હોય તો એકત્વ પણ ના થાય અને અહીંયા પ્રમાદી પણ ના થાય આપણે પગ ઉપડવા જોઈએ સાધના માટે પગ ઉપડવા જોઈએ મારામાં નથી મારામાં નથી સાંભળજો હું એમ કર્યા કરું હવે મેં ગાડી થોડી બદલી મારામાં નથી એમ કર્યા કરું અને પ્રત્યેક સમયે રાગનું સેવન કર્યા કરું એટલે કે એ અનિતિ નહીં ચાલે મારામાં નથી એટલે મારે પછી મારામાં નથી કરીને મારે મારો સ્વભાવ જોવાનો છે કારણ કે હું સ્વભાવ જોવા નીકળ્યો છું અને જયારે હું સ્વભાવનો નિર્ણય કરીને જયારે સ્વભાવની દ્રષ્ટિ કરવા નીકળું છું તો સ્વભાવમાં ખરેખર રાગ નથી એમ રાગતી આત્માનું શું કરું છું વેદ વિજ્ઞાન કરું છું અને અહીંયા રાગ કરતી શું કરું છું નજર હટાવું છું લક્ષ હટાવું છું અને લક્ષ ક્યાં કરું છું સ્વભાવ સન્મુખ કરું છું અને જયારે સ્વભાવ સન્મુખ જયારે ઉપયોગ જાય છે આત્મા જ માત્ર આત્માપણે હું જયારે જાઉં છું ત્યારે આત્માની અનુભૂતિની અંદર રાગ મને આત્માપણે અનુભવમાં આવતો આ કળા છે વેદ વિજ્ઞાન તે કળા છે દેહથી જુદાઈ સાંભળજો દેહથી જુદાઈ જીવને સરળતા સમજાય છે કર્મની જુદાઈ સરળતાથી સમજાય છે પણ રાગની જુદાઈ રાગથી ભેદ વિજ્ઞાન એને સરળતાથી નથી સમજાતું કેમ ખબર છે કેમ કારણ કે અહીં થાય છે ને સમજો અહીં થાય છે તાવ ક્યાં આવે ચાલો આ તો ખબર પડે ને બધાને આ તો ખબર પડે સરળ સરળ તાવ ક્યાં આવે તો બોલો કપડાં પહેરેલા કપડામાં આવે કે શરીરમાં આવે તાવ ક્યાં આવે પહેરેલા કપડામાં આવે કે શરીરમાં આવે બરાબર શરીરમાં આવે બરાબર અરે એ શરીરની ચીજ છે કે ઉપાધિ છે
ઉપાધિ
કેવી રીતે નક્કી કર્યું
શરીરનું
નક્કી કેવી રીતે કર્યું કારણ કે નીકળી જવા વાળો છે આ પોઈન્ટ બીજો પોઈન્ટ કારણ કે નીકળી જવા વાળો છે ખ્યાલ આવે છે કે નહીં પાણીને ગરમ કર્યું પાણીને ગરમ કર્યું કોના દ્વારા ગરમ કર્યું અગ્નિ દ્વારા ગરમ કર્યું પાણી કેવું થઈ ગયું ગરમ થઈ ગયું અહીંયા સ્થાપો પેલા સ્થાપો બરાબર કે નહીં હવે અગ્નિથી આપણે શું કરી નાખ્યું દૂર કરી નાખ્યું બરાબર ને પાણી કેવું થઈ ગયું
ઠંડુ થઈ ગયું
પાણી ઠંડુ થઈ ગયું મારો પ્રશ્ન છે ઉષ્ણતા ગઈ ક્યાં નીકળી ગઈ સાદી ભાષામાં બહુ દિમાગ લગાવવાની જરૂર નથી નીકળી ગઈ એનો અર્થ સાંભળજો શું પાણીમાંથી શીતળતા નીકળી જાય પાણીમાંથી શીતળતા નીકળી જાય ના નીકળે કેમ ના નીકળે એનો સવાલ છે અને ઉષ્ણતા શું થઈ ગઈ નીકળી ગઈ કેમ નીકળી ગઈ કારણ કે વિભાવ ખ્યાલ આવે છે કે નહીં અરે ખ્યાલ આવે છે કે નહીં કેમ રાગ કેવો છે વિભાવ સ્વરૂપે છે એક બૈશ્રીના વચનામૃતમાં એક બોલ બહુ સરસ આવે છે રાગ વિભાવ સ્વરૂપે છે એટલા માટે સ્વભાવમાં ટકતો નથી બહુ સરસ બોલ છે
બહુ સરસ
શું કીધું રાગ વિભાવ સ્વરૂપે છે આપણે હમણાં ઉદાહરણ આપ્યા ને ભક્તિનો રાગ પણ ચાલ્યા જાય છે ટકતો નથી આત્માના પણ વિકલ્પ વધારે ટકતા નથી ચાલ્યા જાય છે પણ જ્ઞાનને એવું પડે છે જ્ઞાન ચાલી જાય છે એવું થાય છે જ્ઞાન હાજરા હાજર રહ્યા કરે છે રાગ નીકળતો જાય છે બરાબર ને કેમ કારણ કે તે વિભાવ છે અને વિભાવ હોય તે નિયમથી સ્વભાવમાં ન ટકે ખ્યાલ આવે છે કે નહીં એના પરથી નક્કી થાય છે કે રાગ જુદી ચીજ છે અને આત્મા જુદી ચીજ છે અને જો ભારે ભિન્નતા છે ભારે ભિન્નતા છે તો બંનેના પ્રદેશ પણ કેવા છે અરે ભિન્ન જ છે કોઈ ગભરાવાની જરૂર નથી માથે ગુરુને મૂકી દેવા વેદ વિજ્ઞાન કરવું અને અંદરમાં ચાલ્યા જવું અંદરમાં જતો રહી તો ખરેખર પરિણતિમાંથી પણ રાગ
નીકળી જશે
આગળ જેને કળસ આવે છે અને આ સમયસારનો જેમ મંદિર ઉપર કળશ ચડાવ્યો ને એવો એક કળશ છે અત્યાર સુધી જેટલા પણ જીવો સિદ્ધ થયા છે ત્યાં બધા દેહ વિજ્ઞાનમાં ભરતી સિદ્ધ થયા,
બરાબર છે?
અને જેટલા જીવો હજી સંસારમાં રખડે છે ત્યાં દેહ વિજ્ઞાનના અભાવને લઈને સંસાર સામાન્ય, બરાબર? બહુ સમજવા વાળી વાત છે. ભક્તિનો પરિણામ થઈ જાય છે, દયાનો પરિણામ થઈ જાય છે, દાન દેવાનો પરિણામ થઈ જાય છે, આત્માના વિકલ્પ થઈ જાય છે, સામાયિકના વિકલ્પ થઈ જાય છે, પરંતુ શું નથી? ભેદ વિજ્ઞાન નથી. અને ભેદ વિજ્ઞાન નથી એટલે સંસાર છે. પરંતુ કોઈ પણ એક પરિણામ ઉત્પન્ન થયો કે મારું સ્વરૂપ નથી, હું તો ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, એમ સ્વભાવની જ્યાં દ્રષ્ટિ કરે છે ત્યાં ભેદ વિજ્ઞાન થઈ જાય છે. હવે અહીંયા આગળ એક બહુ સરસ વાત કરી, ભેદ વિજ્ઞાન થઈ જાય એટલે કે જ્ઞાની ધર્માત્માઓ ક્યાં સુધી ભેદ વિજ્ઞાન ભાવવું, એક વાત સરસ કરે છે. જ્ઞાની ધર્માત્માને ક્યાં સુધી ભેદ વિજ્ઞાન ભાવવું એટલે કે જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનમાં પ્રતિષ્ઠિત ન થઈ જાય ત્યાં સુધી ભેદ વિજ્ઞાન. જ્ઞાન જ્ઞાનમાં પ્રતિષ્ઠિત થઈ ગયું એટલે શું કે આ જે ઉપયોગ છે તે સ્વરૂપમાં દોડી જાય અને એવું થતો તો વિજ્ઞાન નિરંતર પર બની જાય અને પરમંતર 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 શુદ્ધ 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 થતો અહીંયા આગળ કેવળ જ્ઞાન ના થાય ત્યાં સુધી અહીંયા આગળ ભેદ વિજ્ઞાન ચાલે. આ વાત ક્યાંથી ઉપાડી? પુરુષાર્થથી ઉપાડી. કે ચોથા ગુણસ્થાનથી લઈને કોઈ તલા ગુણસ્થાન વાળોજી સમજો, કોઈ તલા ગુણસ્થાન વાળોજી જો ચોથું ગુણસ્થાન પ્રગટ કરશે તો કયા બલપુતા પર કરશે? આ ભેદ વિજ્ઞાનના બલપુતા પર. તેને ચોથામાંથી પાંચમી આવશે તો કયા ભેદ ઉપર આવશે? સામર્થ્ય, બરાબર? જો કે બારમા પ્રતિમા હોય છે એની કોઈ ના નથી, હોય સામર્થ્ય, પરંતુ પાંચમી નો ભેદ શું? ચોથામાંથી પાંચમામાં આવવાનો ભેદ શું? કે ચોથામાંથી પાંચમામાં આવવાનો ભેદ આ ભેદ વિજ્ઞાન છે. અને પાંચમામાંથી સાતમામાં જવાનો પણ ભેદ ભેદ વિજ્ઞાન છે. સાતમામાંથી શ્રેણી મારવાનો ભેદ પણ ભેદ વિજ્ઞાન છે. બારમું ગુણસ્થાન આવવાનો પણ ભેદ ભેદ વિજ્ઞાન છે. અને તેરમું ગુણસ્થાન શું છે? ભેદ વિજ્ઞાનનું ફળ છે. કેવળ જ્ઞાન લેવું છે. શું કરવું? પહેલા ગુણસ્થાન વાળાએ શું કરવું? ભેદ વિજ્ઞાન કરવું. ચોથા ગુણસ્થાન વાળો કે કેવળ જ્ઞાન લેવું છે તો શું કરવું? એટલે ભેદ વિજ્ઞાન કરવું. આમ ભેદ વિજ્ઞાનના બળે શું થઈ જાય છે? એટલે કે અહીંયા આગળ ઉત્કૃષ્ટ સંદર્ભ પ્રગટ થાય છે અને સંદર્ભ પ્રગટ કરતા કરતા અહીંયા નિર્જા થતા થતા અહીંયા જીવને મુક્તિ પ્રાપ્તિ થઈ
જાય છે. સ્વરૂપ સમ યા વિના